તારીખ 24/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 481-484 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187
શ્રી અંબાલાલ લાલચંદ અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે તે છે. ખેદનું કારણ આ વ્યવહાર ઉપર આરબ્ધ વર્તે છે તે કોઈ રીતે છે કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે અને તેવો પરિશ્રમ આપતા અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદય વર્તે છે. તથાપિ તે વિશેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફુરિત પણ ઉપાયમાં કરે છે. પોતાના ઉદયભાવોના પરિણામ વિશે પત્ર લખ્યો છે કે અમારા ઉદયના કારણે મુમુક્ષુ જીવને એટલે કોઈ કોઈ મુમુક્ષુને એની સેવા લેવાનો પ્રસંગ બને છે. પોતાને એ મુમુક્ષુ ખાસ કરીને અંબાલાલભાઈ નિકટ હતા એટલે એમને એ પ્રસંગ એમની સેવામાં વિશેષપણે હતા અને એ પરિશ્રમ મુમુક્ષુને આપતા પોતાને ઘણો સંકોચ થાય છે. સંકોચ થાય છે એટલું નહીં પણ એવો જે સંકોચ છે એ સંકોચનો સંસ્કાર એટલે એ સંકોચની પરંપરા લંબાય છે. પરિણામમાં એનો સંસ્કારિત ખેદ એટલે સંસ્કાર પામેલો ખેદ એ ઘણા વખત સુધી ચાલ્યા કરે છે. સ્ફુરિત પણ ઉપાયમાં કરે છે એટલે ચાલ્યા કરે છે. આવી એક સહજ પરિણામની પરિસ્થિતિ છે. જૈન દર્શનનો ધર્માત્માઓનો એ વ્યવહાર છે કે જ્યાં સુધી પોતે ગ્રસ્થાશ્રમમાં હોય ત્યાં સુધી પોતાની જરૂરિયાત એટલે પોતાને જે તે પ્રકારનો રાગ છે ખાવું પીવું કુટુંબ પરિવાર એની વ્યવસ્થા પોતે સંભાળે. પોતાને ઉદયમાં જે પ્રકારનો હજી રાગ વર્તે છે એની વ્યવસ્થા પોતે સંભાળે. પોતાને જરૂરિયાતનો બોજો બીજાના ઉપર આવે એ ઈચ્છતા નથી. કેમ કે રાગ મારો છે તો મારા રાગ માટે બીજાને પરિશ્રમ ઉઠાવવો પડે, મારા રાગને કારણે બીજાને પરિશ્રમ ઉઠાવવો પડે એ વાત ન્યાય સંપન્ન નથી. મારો રાગ હોય તો મારે પરિશ્રમ કરી લેવો જોઈએ, ન્યાયની વાત એ છે. એટલે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નથી કરતા અથવા ક્ષુલ્લક ઇલક સુધીની દશામાં નથી આવતા ત્યાં સુધી પોતાના કાર્યો પોતે સંભાળે, પોતે બીજાનો બોજ ન બને. ત્યાર પછીની અવસ્થામાં એટલે કે ત્યાગીની અવસ્થામાં એ કોઈની વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી. કેમ કે એ એમના ઉદ્દેશે કરેલી કરાયેલી વ્યવસ્થા છે એમને એ માન્ય કરતા નથી, સ્વીકારતા નથી. કેમ કે પોતાને પોતે હિંસા કરતા નથી એટલો રાગ રહ્યો નથી તો પોતાના કારણે કોઈ હિંસા કરે કરવું કરાવવું અનુમોદવું એક સરખો દોષ હોવાથી પોતે બીજાથી એવું કાંઈ થાય તે સંમત કરતા નથી. આમ ત્યાગીની અવસ્થામાં કે ગૃહસ્થિની અવસ્થામાં ધર્માત્મા કોઈ બીજાનો બોજ બનતા નથી. આવી એક જૈન દર્શનની આમનાય છે, પરંપરા છે, અને તે નિર્દોષ જીવનની પદ્ધતિ છે. જીવનની એક નિર્દોષ પદ્ધતિ છે. એના સ્થાનમાં છે, એના સ્થાનમાં પોતાને બેસવાનું નથી, પોતાને પોતાના સ્થાને બેસીને વિચાર કરવાનો છે. એ કદાચ એમ વિચારે કે બીજાની ભાવના માટે ભલે એ મારા કામ કર્યા કરે, બિલકુલ ન્યાય સંપન્ન નથી. દેતી વખતે નમતું જોખવું જોઈએ, લેતી વખતે ઓછું આવે તો વાંધો નહીં, આવો ન્યાય છે. એટલે કે બીજાને ઉપકાર કરવામાં મેં ઉપકાર કર્યો છે એમ વિચાર કરે નહીં, અને બીજા એક તણખલા જેટલો ઉપકાર કરે તો પહાડ જેવો માને એમ છે. બે કાટલા જુદા જુદા છે ન્યાયમાં. શું બીજાની ભાવના એની પાસે, પોતે પોતાનો રાગ છે ને બીજાને પરિશ્રમ આપવાનું થાય છે, એ વાત સહજપણે પોતાને યોગ્ય નથી લાગતી. જે પોતાને લાગે છે તે લખે છે, જે સંકોચ થાય છે, જે પ્રકારની લાગણી ઉત્પન્ન થાય છે એ વ્યક્ત કરે છે કે અમને તો આ બરાબર નથી લાગતો. ભક્તિ ઘણી હતી, અત્યંત ભક્તિ હતી, એમાં કઈ સવાલ નથી. અંબાલાલભાઈ ની ભક્તિ ઘણી હતી એટલે એમની સેવામાં એ આવતા હતા, પણ એ પોતાને સંકોચ થતો હતો, પોતાને સંકોચ થતો હતો. અમારા માટે આને પરિશ્રમ કરવો પડે છે, અમારું કામ અમારે સંભાળી લેવું જોઈએ. ભક્તિ છે, ઘણી ભક્તિ છે. એમણે તો એવી રીતે સૂચના આપી હતી કે આ વખતે તમે કોઈ રસોઈયાની વ્યવસ્થા કરી લેજો, એનો ખર્ચ પોતે આપી દે. બહુ બોલતો વ્યવસ્થા એમણે ન કરીને પોતે રસોઈયાથી ગયા એ જગ્યાએ, એ એમની પોતાની ભક્તિનો વિષય છે. પણ શ્રીમદજીને એ વાત એવી રીતે નથી લેતા, એ આમાંથી સ્પષ્ટ દેખાય છે. બે પત્રો લખ્યા છે, એક પોષ સુદ પાંચમે લીખો છે, એક પોષ સુદ એકમે લીખો છે, 10 દિવસ પછી બીજો એક પત્ર લખ્યો છે. શું કેટલી પોતાની નિર્દોષતા સાધવી છે તો કેટલો સૂક્ષ્મ ન્યાયથી પોતે જોવે છે કે આમાં તો અમે અમારો અપરાધ સમજીએ છીએ. મુમુક્ષુ જીવને પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે એમ લખ્યું છે. ઉપરના પત્રમાં એમ લખ્યું છે કે એ જરૂર અપરાધ છે. શું અને એ અપરાધ માટે અમે ક્ષમા માગીએ છીએ. ત્યાં સુધીની પાછી અપરાધ કરે છે ને અપરાધની ક્ષમા માગે છે, મુમુક્ષુ જીવની પણ ક્ષમા માગે છે.
આમાં તમારો વ્યવસ્થા છે ને આ રીતનું જોવું છે
હા એમ જ છે, ખરી વાત છે. કોઈના ઉપર આપણો અધિકાર નથી. આપણા રાગ માટે આપણે પરિશ્રમ કરવો એ ન્યાયની વાત છે. રાગ આપણો ને પરિશ્રમ બીજો કરે એ કોઈ ન્યાયની વાત નથી. સીધી વાત છે. શું લોકોત્તર ન્યાય? ન્યાય એટલે લોકોત્તર ન્યાય છે. હજી આવો શુભ ભાવ છે એ દોષ ગણાય છે જૈન દર્શનમાં. નિર્દોષતા બીજી ચીજ છે, એ બીજી કોટીની વાત છે, બીજી કક્ષાની વાત છે. બીજાને તો દર્શન મોહનું કારણ છે, ખ્યાલ છે, પણ છતાં કુદરતી આ પરિસ્થિતિ છે. એમના ચિત્તની ગણો, એમના મનની ગણો, એમના અંતઃકરણની ગણો, તો આ કુદરતી પરિસ્થિતિ છે. આ ગ્રસ્ત જ્ઞાની છે. મુનિ તો એથી ઊંચી પવિત્ર દશામાં બિરાજે છે મુનિરાજ. તો પછી એ તો વધારે વિચારે કે મારી સેવા કરનારને વધારે ભાવનાનું કારણ થશે. સ્વીકારી લઈએ કે ન સ્વીકારી નહીં, કે બીજાને લાભનું કારણ છે કે નહીં. મુનિને આહાર દાન દઈએ તો એને લાભનું કારણ છે, ભલે મારા નિમિત્તે એટલો પરિશ્રમ કરે એમ સ્વીકારતા નથી. જો ત્યાં મુનિ પણ રહેતું નથી તો અહીંયા ન્યાય રહેતો નથી. સીધી વાત છે કે અહીંયા ન્યાય સચવાતો નથી. બીજું કે જ્ઞાનીને કાંઈ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં. જો પોતાને અનુકૂળ પ્રતિકૂળ નથી તો અનુકૂળતા ખાતર શા માટે એવું કરે? અને જો અનુકૂળતા પોતાની અનુકૂળતા માટે એમ કરતા હોય તો એને અનુકૂળ પ્રતિકૂળ અથવા ઈષ્ટ અનિષ્ટ પણ રહ્યું, એ જ્ઞાની ક્યાંના? કેવી રીતે એને જ્ઞાની સમજવા? એ વાત બંધ બેસતી નથી. એને કોઈ અનુકૂળ નથી, કોઈ પ્રતિકૂળ નથી, માટે ગમે તે પરિસ્થિતિ એ ચલાવી શકે છે. પોતે પોતાની મેળે પરિશ્રમ કરતા જેવી જોઈએ એવી સુંદર વ્યવસ્થા કે અનુકૂળતા કે સગવડતા ન રહી અને ખામીવાળી રહી તો એમાં એને વાંધો શું છે? અનુકૂળ પ્રતિકૂળ તો કોઈ ચીજ નથી. એને ગમે તે પરિસ્થિતિમાં ચલાવવું એ તો એની સહજ પરિણતિ છે. ખરેખર તો એ કાળે એવું જ્ઞેય છે, એને તો બધું જ્ઞાનનું જ્ઞેય છે, તો તે કાળે તેવું જ્ઞેય છે. બસ આટલી વાત છે. ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઈચ્છા લઈ લખ્યું હોય, કોઈ વ્યવસ્થા કરવાનું લખ્યું હોય, પોતે લખ્યું હોય અથવા પોતે ત્યાં મુંબઈથી રવાના થવાના હોય અને રેવાશંકરભાઈ લખી નાખે કે નીકળવાના છે, આ તારીખે નીકળશે, આ તારીખે અહીંયા પહોંચશે, આટલી વ્યવસ્થા તમે કરજો, એમ અમારે વાતચીત થઈ છે એટલે એ વાતચીત અનુસાર તમને જણાવું છું, એમ કરીને લખ્યું હોય તો તે કોઈ વ્યવહારિક દ્રષ્ટિનું કાર્ય નથી કે જે ચિત્ત આકુલતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણ યોગ્ય છે. એટલે કે એ કોઈ તમારે આકુલતા કરવી પડે અથવા અમે ચિત્તની આકુલતા કરવા માટે કાંઈ કહ્યું હોય એવું કાંઈ થવું જોઈએ નહીં. સહેજે થાય તો ઠીક, ન થાય તો અમે ચલાવી લેશું. લખ્યું તો ભલે લખ્યું, પણ એમ ન પણ બીનું હોય તો અમે લખ્યું તો ને કેમ બીનું નથી એ પ્રશ્ન અમારે નથી, ગમે તે પરિસ્થિતિ ચલાવી લેશું. કોઈ વ્યવહારિક દ્રષ્ટિનું કાર્ય નથી કે જે ચિત્ત આકુલતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય. એટલે અમારા ચિત્તમાં આકુલતા થઈ હોય, અને એ રીતે એવું કાર્ય કોઈ તમને આમ કરવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, આમ રાખજો જ, આમ હોવું જ જોઈએ એ વાત નથી. એટલું તમે સ્મરણમાં રાખજો, ખ્યાલમાં રાખજો, સ્મૃતિમાં રાખજો કે ગમે તે અમારે ચાલશે, ગમે તેમ ચાલશે. અમને આકુળતાનું કારણ નથી, તમને કોઈ આકુળતા થઈને કોઈ વાત થવી ન જોઈએ. પછીનો પત્ર પણ અંબાલાલભાઈ ઉપરનો છે. હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી, તેમાં ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષિપ્તપણું વિશેષ કારણરૂપ છે. એટલે એનો અર્થ કર્યો છે કૌંસમાં કે ચિત્તનું ઈચ્છારૂપમાં કંઈક પ્રવર્તન થવું સંક્ષેપમાં મેં ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે. એટલે કે લખવાનો વિકલ્પ ઓછો રહે છે એમ કહેવું છે. એટલા બાહ્ય કાર્યોની પ્રવૃત્તિ એટલી નથી, ઓછી છે પ્રવૃત્તિ, અને પત્ર લખવાની નો સમય છે તો પણ પત્ર લખવાનો વિકલ્પ ઓછો છે માટે ઓછું લખાય છે એમ કહેવું છે. અમે એમ વિધ્યું છે કે જ્યાં કાંઈ પણ પ્રમત દશા હોય છે ત્યાં જગત પ્રત્યે કામનો આત્માને વિશે અવકાશ ઘટે છે. એટલે જ્યાં પ્રમાદ થાય છે એટલે પારમાર્થિક પ્રમાદ, બોલો પ્રમાદ નહીં, પોતાના આત્મકાર્યની સાવધાનીમાં જેટલી ન્યૂનતા છે અથવા સ્વરૂપ રમણતામાં જેટલી ન્યૂનતા છે અને જેટલો રાગ રહે છે એટલો પરિણામ અથવા ઉપયોગ બહાર જાય છે. એટલું જગત પ્રત્યે એટલે કોઈને કોઈ બીજા પદાર્થોના કામમાં એ સમય જાય છે, એ વિશે આત્માને અવકાશ થાય છે. જો આત્મરમણતામાં રહે તો જગત પ્રત્યે કામમાં અવકાશ રહેતો નથી. એ તો સીધી વાત છે કે સમયને કાં તો સ્વરૂપમાં પરિણામ લાગે એમાં વ્યતીત થાય, કાં તો સમય પર પદાર્થમાં ઉપયોગ લાગે એમાં વ્યતીત થાય. એમ જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં. જોકે તીર્થંકર આદિક સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી કોઈ જાતની દેહ ક્રિયાએ સહિત દેખવાનું બન્યું છે, તથાપિ આત્મા એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી કોઈ ક્રિયા તે જ્ઞાન પછી હોઈ શકે નહીં, અને તો જ ત્યાં સંપૂર્ણ જ્ઞાન ટકે એવો અસંદેહ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે એમ અમને લાગે છે. આ અરિયંત ભગવાનની સ્થિતિની વાત કરી છે, આમાં માન્યતા સ્પષ્ટ થઈ જાય છે. દિગંબર શાસ્ત્રોમાં અને શ્વેતાંબર શાસ્ત્રોમાં જે અરિયંત સંબંધીની માન્યતા છે એનું સ્પષ્ટીકરણ આમાં આવી જાય છે. શું એક બીજી જગ્યાએ એમણે 18 દોષ રહિત અરિયંત હોય છે એ વાત એમણે સ્થાપી છે. 18 દોષમાં તૃષા, ક્ષુધા, એ બધું નિંદ્રા એ બધા આવી જાય છે, રોગ એ બધા દોષ આવી જાય છે. શું કહે છે કે જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે એટલે કે સંપૂર્ણ આત્મલીનતા વર્તે છે. કેવળ એટલે સંપૂર્ણપણે જેવો સ્વરૂપમાં લીન છે ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં. ત્યાં તેનો આત્મા કોઈ આત્મા સિવાય બીજા પદાર્થનો સંબંધિત ભાવ કરે એવું બની શકતું નથી. હવે જોકે તીર્થંકર આદિક, હવે તીર્થંકરને આવી કોઈ ક્રિયા હોય કે ન હોય, અરિયંતને આવી કોઈ ક્રિયા તીર્મે ગુણસ્થાને હોય કે ન હોય, તો કે સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી કોઈ જાતની દેહ ક્રિયાએ સહિત દેખવાનું બન્યું છે. અમુક જાતની દેહની ક્રિયા જોવામાં આવે છે, જેમ કે ગમન એ શરીરની ક્રિયા છે, તો એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે તો એમાં એમનો ભાવ જવાનો થયો હશે ને જતા હશે કે નહીં, એવી કોઈ ક્રિયા નથી કે જે ભાવ સહિત કરવી પડે. ભાવ રહિત થાય એવી ક્રિયા સંભવિત છે, ભાવ સહિત થાય એવી ક્રિયા સંભવિત નથી, એમ કહેવું છે. તથાપિ આત્મા એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી કોઈ ક્રિયા તે જ્ઞાન પછી હોઈ શકે નહીં. સંપૂર્ણ વિતરાગ દશામાં એવી કોઈ ક્રિયા ન હોઈ શકે શું કે જે ક્રિયા કરતા એમને ભાવ કરવો પડે એ ક્રિયા સંબંધિત, એવી કોઈ ક્રિયા એવું પૂર્ણ જ્ઞાન થયા પછી હોઈ શકે નહીં, એમ કહેવું છે. એટલે કે વ્યક્તિગત વાતચીત કરે નહીં, ભાઈ આ ગણધર સાથે અત્યારે વાત કરે છે એમ ન થાય, કોઈને વ્યક્તિગત જવાબ આપે એમ ન બને, કે પોતાના કોઈ પણ કાર્યો મન વચન કાયા સંબંધીના કોઈ કાર્યો પોતે કરે, પોતે પોતાની ઈચ્છાથી કરે, ભાવથી કરે. હવે બેઠા છે તો ઊભા થઈ જઈએ, ઊભા થઈએ તો હવે બેસી જઈએ, એવું કાંઈ નથી થતું. જો કેવળ જ્ઞાન ખડગાસને ઊભા ઊભા તપ કરતા થયું હોય સાદી અનંતકાળ એમ જ આત્માના પ્રદેશો રહી જાય. ખડગાસને જો પદ્માસને થયું હોય તો એમ જ રહી જાય. ગમન થાય તો પછી એમ જ થાય. અરિયંત દશામાં ગમન થાય, ક્ષેત્રાંતર થાય તો ઊભા ઊભા જ થાય, ડગલા ભરવાનું થાય. અને પદ્માસને હોય તો એમ જ થાય. ભગવાન સમોસરામાં તીર્થંકર દેવરાજે છે પદ્માસને, તો એમનું જ્યારે સમોસરણ બીજી જગ્યાએ થવાનો પ્રકાર ઊભો થાય તો એમ જ પદ્માસને જ એ ગતિ થાય. હા, ઊભા ન થાય, ઊભા થવાનો વિકલ્પ ન આવે. ના ના, નહીં નહીં બને નહીં, વિકલ્પ વગેરે એવી રીતે બને નહીં. શરીરની ક્રિયા બેસવું, ઊંઘવું, સુવા થવું એ વિચાર વિના બને નહીં. વિચાર હોય તો જ બને. ખાવું, કોળિયો ગળે ઉતારવો, પાણી પીવું, ઘૂંટડો ગળે ઉતારવો શું, અથવા કોઈ ચીજ મંગાવવી, લાવી મૂકવી, કોઈ ક્રિયા ન કરે. કોઈ ચીજ લેવા મૂકવાની પણ ક્રિયા ન કરે. કોઈ કોઈ શરીર નહીં, તો એમ જ રહી ગયા તે રહી ગયા. ખલાસ, વાત પૂરી થઈ ગઈ. કોઈ ક્રિયા નથી થતી. સાદી અનંતકાળ એમ જ રહીએ પછી પ્રદેશો. સિદ્ધાલીમાં પણ એમ જ રહીએ. દેહ એવી રીતે જ છૂટે. દેહ છૂટતી વખતે પાછું પદ્માસન થઈ જાય એવું કાંઈ ન થાય. એમ જ દેહ છૂટી જાય, એમ જ ઊભા ઊભા રાખું. એટલે અનંતા સિદ્ધો ખડગાસને છે, અનંતા પદ્માસને છે. ત્યાં સિદ્ધાલયમાં એમ છે. શરીરના પ્રદેશોની ગોઠવણીની વાત છે, તો ત્યાં શરીર તો નથી. એવું કાંઈ નથી. દિવ્ય ધ્વનિ ચાલતી હોય ત્યારે કોઈ પ્રશ્ન કરે ત્યારે સાંભળવા માટે રોકાઈ જાય, પછી એનો પ્રશ્ન પૂરો થાય ત્યારે જવાબ દેવાનું શરૂ કરે, વળી બીજાનો પ્રશ્ન શરૂ થાય. ત્યાં તો લાખો કરોડો જીવ છે, એ કરે સેંકડો હજારો જીવોને પ્રશ્ન થાય અને એક સાથે બધા એને જવાબ મળી જાય. વાણી તો અનક્ષરી છે, એકાક્ષરી નહીં પણ અનક્ષરી વાણી છે. અક્ષર નથી, જેમાં નાદ છે, ખાલી ઓમકાર નાદ છે. ઓમ ચાલે છે, બીજું કાંઈ નથી. ઓમકાર નાદ જ છે, કોઈ અક્ષરી વાણી નથી, અનક્ષરી વાણી છે. એમાં બધાને જે પ્રશ્ન ઉઠ્યો છે એને એ પ્રશ્નનો જવાબ મળી જાય અને અતિ સ્પષ્ટ જવાબ મળી જાય, જેમાં એને સંદેહ કરવાનું શંકા ન રહે, એવો નિશંકતા થાય એવો જવાબ મળી જાય. આત્મા કેવો છે એવી જિજ્ઞાસા થાય તો આત્મદર્શન થાય એવો જવાબ મળી જાય. શું? જો પોતાના સ્વરૂપની જિજ્ઞાસા થાય તો એને આત્મા કેવો છે એનો જવાબ મળી જાય. અનુભવ કેમ થાય તો અનુભવ થાય એવો જવાબ મળી જાય. એટલે ત્યાં અનેક જીવોને આત્મદર્શન થાય છે, અનેક જીવોને અનુભવ થાય છે. એનું કારણ એ છે કે એને જિજ્ઞાસા થઈ કે કે એને એવો જવાબ મળે છે કે એ વખતે જ એને એવું કાર્ય થતાં વાર ન લાગે. હવે વિચાર એ કરવાનો છે કે આ જીવનમાં જે આવ્યો એટલી જિજ્ઞાસામાંથી આવ્યો નથી, પૂજા ભક્તિમાં રોકાણો ના છો, ભક્તિ કરી, પૂજા કરી, ખૂબ ધમાલ કરી, સ્વરૂપ લક્ષ ન કર્યું, સ્વરૂપ લક્ષ કર્યું વાત તો વાર લાગે જ નહીં એમ છે. એવું જબરજસ્ત ત્યાં નિમિત્ત છે તીર્થંકર દેવનું અને એમની વાણીનું, એવું નિમિત્ત છે કે પામતા વાર લાગે નહીં અને ફટાફટ હજારો લાખો પામે છે, એક બે નથી પામતા, લાખોના લાખો પામી જાય છે, એવું થાય છે. તો પોતે કેવી ભૂલ કરી છે, એક વાર નહીં અનંત વાર કેવી ભૂલ કરી છે એ વિચારવા જેવો વિષય છે. એ વિકલ્પ નથી ત્યાં, જ્ઞાનમાં પહેલે સમયે ખબર પડી ગઈ છે કે આટલો આયુષ્યકાળ છે, એ તો છદ્મસ્થ અવસ્થામાં ખબર પડી જાય છે. તીર્થંકર હોય છે પુરાણ આગળથી આવી જાય છે, સોરી કરતી ભગવાનમાં આગળથી પુરાણ શરૂ થઈ ગયું કે નહીં, ક્યાં થશે, ક્યાં ગંગા ખંડમાં, વિદેશ ક્ષેત્રમાં, કયા નગરમાં, બધું એમ શરૂ થઈ ગયું કે નહીં, એમના આયુષ્યુષ બધી છદ્મસ્થ અવસ્થાથી ખબર આવે છે, પહેલેથી નિર્વિકલ્પ હોય છે. કેવળ જ્ઞાન થયા પછી તો પ્રશ્ન નથી, પહેલેથી એ વિષયમાં નિર્વિકલ્પ હોય છે. પણ દેહ રહે કે દેહ ન રહે એ તો મુનિ દશામાં જ નથી રહ્યું. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. આ ભાવ ઊભો છે, ચાલુ છે, અને મોક્ષ જલ્દી થાય તો સંભાવ ક્યાં રહ્યો, તો વિષમભાવ થઈ ગયો કે આ ભાવ જલ્દી વ્યતીત થાય તો સારું, ને મોક્ષ જલ્દી મળી જાય તો સારું, સિદ્ધાલયમાં જલ્દી જવાય તો સારું, એ તો વિષમભાવ છે. ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ, જો જીવિત મરણમાં ન્યૂનાધિકતા કાંઈ નથી, દેહ હોય તો ઠીક, દેહ ન હોય તો ઠીક, મારે ને દેહને કાંઈ લેવા દેવા નથી, હું તો આત્મા છું, પરણમી ગયા છે આત્મારામ, પણ આત્મ સ્વરૂપે પરણમી ગયા છે. મોક્ષ કરવો નથી, મોક્ષની મને દરકાર નથી, મોક્ષનું મને પ્રયોજન નથી એમ કહે છે. પ્રયોજનભૂત તત્વ મારા હું પોતે જ છું, એ મારા કબજાનીમાં છે, મારા દૃષ્ટિના કબજામાં એ ચીજ આવી ગઈ છે, હવે હવે મને મોક્ષનું પણ પ્રયોજન નથી. આમાં લીધું શ્રીમદજીએ, નાની મોક્ષની ઈચ્છા કરે નહીં એ વાત આવે છે. બે વાત છે, ગીજ મેળ મેળવવાનો છે, જ્ઞાન દશામાં જે મેળ મેળવવાનો છે એ જ મેળ મેળવવાનો છે, કે પરસ્પર વિરુદ્ધ દેખાતા બે પરિણામો, એમના ને એમના બંને પ્રકારના એક કાળના બે પરિણામો મારા પ્રતિ નહીં, છતાં એમાં અવિરોધ પણ શું છે, એ મોક્ષનો માર્ગ છે. શું ઉભય નિર્ણય વિરોધ ધ્વંસીની સ્યાદ પદાંકે, શું જીનવચન, કેવું જીનવચન છે, જીનવચસી યો રમંતે, શું સ્વયં વાંત મોહાહા, મોહનો વમન કરીને જે આવા જીનવચનમાં રમે છે, એટલે કે એવા પરિણમનમાં રમે છે, શું કે જેમાં બે નહીંનો વિરોધ આવતો નથી, નહીતર બંને નહીંને વિષય વિરોધ છે, બંને નહીંનું ફળ વિરુદ્ધ છે, છતાં એક સાથે વર્તે છે અને અવિરોધ પણ વર્તે છે, એ સમજાય એટલે બધું સમજાઈ જાય છે. એ નથી સમજાતું ત્યાં સુધી ડખલ ઊભી રહીએ છીએ કે આમ કેમ, ઘડીક આમ કે છે, વળી ઘડીક આમ કે છે, શું કાંઈ એમાં કંઈ મેળ ખાતો નથી એમ લાગે. સંપૂર્ણ જ્ઞાન એવું જ્ઞાન પામ્યા પછી કોઈ જાતની દેહ ક્રિયાએ સહિત દેખવાનું બને છે તથાપી આત્મા એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી કોઈ જે ક્રિયા દેહની તેવું સંપૂર્ણ જ્ઞાન પછી હોઈ શકે નહીં, અને તો જ ત્યાં સંપૂર્ણ જ્ઞાન ટકે એવો અસંદેહ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે. અત્યારે ભલે અરિહંત ન પ્રત્યક્ષ હોય તો પણ અત્યારના જ્ઞાની પુરુષોનો પણ એ જ નિર્ધાર જેમને લાગે છે, જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે અને અમને પણ એમ લાગે છે. આવી ગયું એની અંદર બધું, આમાં બધી વાત આવી ગઈ. જ્વરાદી રોગમાં કાંઈ સ્નેહ જેમ ચિત્તને થતો નથી તેમ આ ભાવોને વિશે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે. જેમ કોઈને તાવ આવે તો એમાં પ્રીતિ થાય નહીં, તાવ આવે તો એમાં કાંઈ રાજી થાય નહીં, ઉલટાનું એમ થાય ઘરે આ તાવ ક્યાંથી આવ્યો, ઓલી તાવ ચિંતો કેમ આવ્યો, શું વળી કારણ થયું, એમ થાય છે. જ્વરાદી રોગમાં જેમ કોઈને શરીરના રોગમાં પ્રીતિ થાય નહીં તેમ આ ભાવોને વિશે, એટલે ઉદયિક ભાવોને વિશે પણ અમને એમ જ વર્તે છે. એ પણ અમે રોગ સમજીએ છીએ, રાગને રોગ સમજીએ છીએ. રાગ છે તે રોગ છે, અને રાગનો રાગ છે તે ભયંકર રોગ છે, અનંતાનુબંધીનો લગભગ સ્પષ્ટ વર્તે છે. એવા ભાવોને વિશે અમને અસ્નેહપણું લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે, અને એવો ભાવ પ્રતિબંધ એનો અભાવ થાય એવો વિચાર અમને રહ્યા કરે છે. એ વિચાર સતત રહે છે કે ક્યારે બધો જ રાગ શાંત થઈ જાય, સંપૂર્ણ રાગનો અભાવ થઈ જાય, એ લક્ષ્ય તો ઉપડ્યા છે, અને જ્યાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી એ લક્ષમાં ફેરફાર થતો નથી. પરમ સ્નેહી શ્રી સૌભાગ અંજાર કચ્છમાં આવેલું ગામ છે. વ્યવસાયને અર્થે કચ્છમાં જતા હતા ત્યાં પત્ર લખેલો છે. ગમે ત્યાં જતા હતા પણ પત્ર વ્યવહાર ચાલુ રહેતો હતો, જોયું બંને વચ્ચેનો પત્ર વ્યવહાર ચાલુ રહ્યો છે. તમારા પત્રો પહોંચ્યા છે, એક નહીં અનેક છે તમારા પત્રો પહોંચ્યા છે, તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પણ પહોંચી છે. ટીપ એટલે લિસ્ટ, લિસ્ટને ટીપ કહેવામાં આવે છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે તે પ્રથમ વિચાર ભૂમિકામાં વિચારવા જેવા છે, તે પ્રથમ વિચાર ભૂમિકામાં વિચારવા જેવા છે. એટલે શરૂઆતની ભૂમિકામાં જે પુરુષે તે ગ્રંથ કર્યો છે તેણે વેદાંત આદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યા છે. કોઈ ખાસ ગ્રંથ સંબંધિત ઉલ્લેખ છે તો એ ગ્રંથ જેણે કર્યો છે પોતાને ખ્યાલમાં છે કે આ ગ્રંથ જેણે કર્યો છે તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યા છે. ક્યાંથી પ્રશ્નો લખ્યા છે એ પણ પોતે સ્પષ્ટ કરે છે. અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી, એમાં કોઈ ખાસ એવી નવાઈ પામવા જેવી વાત છે એને સાધારણ વાતો છે એમ કહેવું છે. પ્રથમ ભૂમિકામાં એવા પ્રશ્નો વિચારવા જેવા છે એટલે બધી સાધારણ વાતો છે. એટલે એમ કે એમણે કાંઈ મહત્ત્વ આપ્યું હોય તો એ મહત્ત્વ આપવા જેવું નથી કાંઈ એ વાતને એમ. એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા. એ પ્રશ્નો પણ વિચાર્યા હતા, એ જાતના વિચાર પણ ઘણા વખત પહેલાં એ તો વાત વિચારાઈ ગઈ છે. અને એવા વિચારને વિચારણા કરવા વિશે તમને તથા ગોસળિયાને જણાવ્યું હતું કે આ પ્રકારનો તમે પણ થોડોક વિચાર કરી લેજો. તેમજ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિશે કહ્યું હતું અથવા કહ્યાનું થઈ આવે છે કે જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સત અસતનો પૂરો વિવેક થઈ શકે એવી પ્રાથમિક ભૂમિકાને કોઈ વિચારસરણીનો વિષય બંનેના પત્રોમાં ચાલ્યો છે. હાલ 7-8 દિવસ થયા શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી. હમણાં 2 દિવસ થયા ઠીક છે. ભાષામાં એટલું ફેર છે. શારીરિક સ્થિતિની તાવથી ગ્રસિત હતી. આત્માને કાંઈ તાવ આવતો નથી એમ કહેવાનું છે. ગુરુદેવ એમ કહેતા ને શરીર ઉષ્ણ થયું છે એમ લાગે છે કે શરીર ઉષ્ણ થયું છે એટલે કે તાવ હશે, શરીરને તાવ હશે એમ. હમણાં 2 દિવસ થયા ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કાંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. શું અભિપ્રાય પકડ્યો છે કે તમે કવિતા બની એમાં કવિતા બનાવવાની અંદર જે તમારી વિચક્ષણતા હોવી જોઈએ એનું પ્રદર્શન કરવાનો તમે વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે પણ કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી. કવિતા સારી બનાવતા આવડે, કાવ્ય સારું બનાવતા આવડે એ દ્રષ્ટિએ કાવ્ય બનાવવું જોઈએ નહીં અથવા સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી. કે એક કાવ્ય સારું બનાવતા આવડે, કોઈ કવિને સારા કાવ્યો બનાવતા આવડે માટે કવિ તરીકે એની પ્રશંસા થાય સંસારમાં એ માટે પણ કાવ્ય બનાવવા જેવા નથી એમ કહેવું છે. એમાં બધું આવી જાય છે. લેખક હોય તો લેખકનું આવી જાય છે, વક્તા હોય તો વક્તાપણાનું આવી જાય છે. હવે આ બહુ સારા વક્તા છે એવી રીતે વક્તા તરીકેની પ્રશંસા પામવા માટે વક્તાપણું કેળવવા યોગ્ય નથી. લેખકપણાની પ્રશંસા મળે માટે લેખકપણું પણ કેળવવા યોગ્ય નથી. કાવ્યપણાની પ્રશંસા મળે કવિ તરીકેની માટે કાવ્ય સારા બનાવવા એ પણ કરવા યોગ્ય નથી. એ સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી. ભગવત ભજન અર્થે અથવા આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપક્ષમતાનું ફળ છે. જો જેમને ઐશ્વર્ય પ્રાપ્ત છે એવા ભગવંતો છે, મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો, હરિયંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, એમના ભજન અર્થે, એમના ગુણાનુવાદ અર્થે અથવા પોતાના આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો તે પ્રકારનો ક્ષયોપક્ષમ છે એ ઠીક છે. એ ક્ષયોપક્ષમનો કાંઈ સદુપયોગ થયો ગણાય. ક્ષયોપક્ષમમાં પરિણામમાં શક્તિ વ્યક્ત થયેલી છે એ પ્રકારનો જે જ્ઞાનનો ક્ષયોપક્ષમ છે એ શક્તિનો સદવ્યય થવો જોઈએ. એનો વ્યય બરાબર થવો જોઈએ. સંસાર અર્થે ન થવો જોઈએ. આત્મકલ્યાણ અર્થે થાય તો તેનું ફળ સારું છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. ટોટલ મારી દીધો છેલ્લે છેલ્લે કે કોઈ પણ જાતની વિદ્યા, આવડત, ક્ષોપક્ષમ, વિચક્ષણતા, કુશળતા, પ્રવીણતા ગમે તે પ્રકાર હોય કોઈ પણ કાર્યની અંદર પણ જેનાથી આ આત્માને ઉપશમ ગુણ પ્રગટે નહીં એટલે એને આત્મિક શાંતિની દિશામાં એ લઈ જાય નહીં. જ્ઞાનમાં વિવેક હિત અહિતનો, આત્માના હિત અહિતનો વિવેક જાગે નહીં કે સ્વરૂપ સમાધિ થાય નહીં, સ્વરૂપમાં લીનતા આવે નહીં એ વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. આગ્રહ એટલે વજન ન દેવું એમ. એ ગમે તેવી સારી વિદ્યા હોય, બીજાને આશ્ચર્ય પમાડે એવી હોય, એના ઉપર પોતાને વજન આવવું જોઈએ, ભલે બીજા કરતાં અસાધારણ પ્રકારનું એ આવડત હોય તો પણ એ આવડત પોતાને કાંઈ કામની નથી, નુકસાનનું કારણ થશે, બીજા પ્રશંસા કરશે, ભાઈને બહુ સરસ આવડે, આ તો બહુ સરસ એમનું કામ છે, શું એ પોતાને કાંઈ કામમાં આવે એવી ચીજ નથી, નુકસાનનું કારણ થાય. એક જ પ્રશ્નનો જવાબ છે, એનું કારણ છે ને કે એક જે સમ્યક માર્ગ પોતે આરાધે છે તો એના લક્ષ્ય બધા ફેંસલા થાય છે, કેમ કે એ સમાધિ માર્ગ છે, એમાં ક્યાંય અસમાધિ તો થાય નહીં, એટલે બધાનો જે સમાધાન કરી શકે છે, સમાધિ માર્ગમાં હોવાથી બધું સમાધાન કરી શકે છે. વળી એ સમાધાન થવા અર્થે એમની પાસે અંદરમાં સર્વાંગ સમાધાન સ્વરૂપ પોતાનું આત્મતત્વ છે, એટલે ત્યાંથી બધા સમાધાન નીકળે છે, સર્વાંગ સમાધાન સ્વરૂપ છે જે આત્મા, ત્યાંથી બધા સમાધાન કરી દે છે. કોઈ પ્રશ્ન જેનો ઉકેલ ન થાય, જેનું સમાધાન ન થાય, એવો એક પ્રશ્ન ન રહી શકે એમની પાસે, એવી પરિસ્થિતિમાં છે પોતે. સર્વાંગ સમાધાન છે, સહજ અભિરામ છે, આત્માનો અભિરામ તો સિદ્ધ ભગવાનની સ્તુતિ છે, પણ સિદ્ધ સમાન પોતે છે, એટલે ખરેખર આત્માની એ સ્થિતિ છે, સર્વાંગ સમાધાન સ્વરૂપ જ છે પોતે, એની સમીપ જાય એટલે કોઈ અસમાધાન રહે જ નહીં, સ્વભાવ સમીપ જાય અસમાધાન રહે જ નહીં, આ સિદ્ધિ વાત છે. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે, વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે, એ ચીન ને પેરિસની અંદર એક્સપોર્ટ કરતા હતા, ત્યાં માલ મોકલતા હતા, અમુક જાંગડ મોકલતા હશે, તે વેચવાનો વિચાર રાખ્યો છે, અને નવી ખરીદી બંધ કરી છે, એટલે મોતીના વેપારમાં હમણાં નવું લેવલ નવી લેવેચ નથી કરવી એમ એમ વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. આ પ્રસંગ એટલે જો પોતે આ માર્ગે ના આવ્યા હોત તો આ જંજાળ એટલી બધી વધી જાત, વાત મૂકી દો. વેપાર ધંધો એવી ચીજ છે કે જેમાં અનુકૂળતા આવે એટલે માણસ વિકાસ વધારતો જ જાય, વધારતો જ જાય, વધારતો જ જાય, એને શીખડાવવું કે કહેવું પડતું નથી, તો એમાં અમે ગૂંચવાઈ ગયા હોત એમ કહે છે, તો તેનું ઉપશમાવું થાત નહીં, એને ઉપશમાવી ન શકત. આ લાઈન હાથમાં છે એટલે મૂકવું મૂકવું છોડવું છોડવું થઈ રહ્યું છે, હજી તો નહીતર ઉગતી ઉંમર છે પોતાની, યુવાન ઉંમર છે, 24 વર્ષ 25મા વર્ષમાં તો કેટલો વૈરાગ છે. હવે તે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધ નિવર્તન રૂપ છે. આ જે પ્રસંગ છે તે હવે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવેલ છે અને તે પણ એક પ્રકારનું પ્રારબ્ધ નિવર્તન રૂપ છે, એટલે કે પૂર્વકર્મને એ બાળવાનું કારણ છે, પ્રારબ્ધ નિવર્તન કરવાનું એ કારણ છે. સ્વવિગત જ્ઞાન વાર્તાનો હવે પત્ર લખશો તો ઘણું કરીને તેનો ઉત્તર આપશો. એ સુભાગભાઈને જ્ઞાન વાર્તા માટે ખાસ લખ્યું છે, એ અવારનવાર લખે છે પોતે લિખિત આત્મ સ્વરૂપ 483 થયો 484 પરમસ્નેહી શ્રી સ્વભાગ શ્રી અંજાર, એ પણ અંજાર જ લખેલો છે, ત્યાર પછીનો પત્ર પણ અંજાર લખેલો છે. પત્રેના ઉપાધિ પ્રસંગમાં કાંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી માવદ 4th પછી માવદ 8th 3 દિવસ પછીનો પત્ર છે, આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. જો ઠીક કેવી રીતે વાત છે કે વધારે સહનતાથી વર્તવું પડે છે એવા કાર્યનો પ્રસંગ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. ઉલટાનો ગુણનો આવિર્ભાવ વિશેષ કરીએ છીએ એમ કે છે. કામ વધી ગયું છે માટે અમે અમારા ગુણને આવરણ આવી જાય છે, વધેલા કામની અંદર ગૂંચવાઈ ગયા છીએ, રોકાઈ ગયા છે એમ નથી કહેતા. ઉલટાની પરિસ્થિતિ જુદી છે કે આ બાજુ કામનો ટ્રાફિક વધે છે તો આ બાજુ અંતરની સાવધાની પણ વધે છે એમ કહે છે. સહજ યોગ્યતા છે એ પ્રકારની. એટલે પોતે ક્યાંક ક્યાંક એમ કહે છે કે કોઈ વખત પ્રવૃત્તિમાં નિર્જરા ન કરી શકાય, નિવૃત્તિમાં નિર્જરા ન કરી શકાય એટલી પ્રવૃત્તિમાં નિર્જરા કરીએ છીએ. કદાચ નિવૃત્તિમાં આટલી નિર્જરા ન કરી શક્યા હોત. એટલે એ પ્રકારના પરિણમનનો અહીંયા નિર્દેશ છે કે બહારમાં પ્રવૃત્તિ હોય કે જ્ઞાનીને નિવૃત્તિ હોય, નિર્જરાનો આધાર પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપર જ્ઞાનીને નથી એમ છે. એમનું પરિણમન પ્રવૃત્તિ નિવૃત્તિથી નિરપેક્ષ વર્તે છે અને ઉલટાનું પ્રવૃત્તિ કાળમાં વધારે બળવાનપણે કામ કરીને નિર્જરા કરે છે એમ છે. ઓલા જેવું છે જેમ કે દુશ્મન કોઈ દૂર હોય તો મારવો મુશ્કેલ પડે, નજીક આવે તો બરાબર એના ઉપર ઘા થાય. એમ આ બધા નજીક આવી ગયા છે. કર્મરૂપી અરી વધારે નજીક આવ્યા છે. બરાબર આવવા દો, કે આપણને વાંધો નથી. બંધાય તો તે જીવ બંધાય છે કે જેને પૂર્વ પ્રારબ્ધની અપેક્ષા વર્તે છે. મારું પ્રારબ્ધ સારું હોય, અનુકૂળ હોય, પુણ્યોદયવાળું હોય, અનુકૂળતાઓ મળે એવું હોય તો સારું. એ હંમેશા બંધાય છે. અનુકૂળતામાં વિશેષ બંધાય છે અને રસ પડે છે કેમ કે અભિપ્રાયમાં પહેલેથી એમાં ઇષ્ટપણું કરી રાખ્યું છે. પણ જેને અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટપણું ટાળ્યું એને ઉદયનો ઘેરાવો વિશેષ આવે તો વિશેષ બળવાનપણે લડાઈ કરે એની સાથે. સીધી વાત છે, એ વિશેષપણે નિર્જરા કરે છે. હે, બળવાનપણે સ્વરૂપ ગ્રહણ કરે છે. હા, ઉપાધિ ઉપાધિ મારીએ છે એ પોતે વિશેષપણે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. ગુણ વધારે સ્પષ્ટ પ્રગટ થાય છે, વિશેષપણે આત્મગુણ પ્રગટ થાય છે એમ કહેવું છે એમને. હા એમ છે, જેમ છેડો વધારે જોરથી બાળક પકડે છે એવી રીતે છે, વધારે જોરથી પકડે છે ઉદયના કાળમાં એમ કરે છે. માંદગીનો કાળ હોય, રોગનો કાળ હોય, વેદનાનો કાળ હોય વિશેષ પુરુષાર્થ થાય, અને મૃત્યુનો કાળ હોય તો એથી વિશેષ પુરુષાર્થ થાય છે. એટલા માટે તો મૃત્યુ મહોત્સવ કહેવામાં આવે છે. એ વખતે પુરુષાર્થનો તક છે, કાળ એવો છે કે ત્યાં પુરુષાર્થ સહજપણે વધી જાય છે સાધક અવસ્થામાં. એટલે એ કાળને અનિષ્ટ નહીં ગણતા ઈષ્ટ ગણવામાં આવે છે. હા, મોસમ એવી મોસમ હોવાથી એમ, એટલે વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ. મોસમ મોસમ નથી કહેતા, હિન્દીમાં મોસમ જ કહે છે, સિઝન. હા, સિઝન. હા હા, તો એમને એ ઉપાધિ પ્રસંગની મોસમ વધારે લાગી, આમાં વધારે ઉપાધિ કરવી પડે એવી મોસમ છે. તો કે અમારા આત્મામાં વિશેષપણે જવાનો આ કાળ છે એવી રીતે વેરતા છે. ગ્રસ્ત દશામાં વેપાર કરતા કરતા મોક્ષ માર્ગમાં આગળ વધ્યા છે અને આગળના ભવોને કાપતા આવ્યા છે. એક બાકી રહી ગયો કાપતા કાપતા એમ કહીએ. ચાલે, એટલું કામ એમણે દસ વર્ષમાં ગ્રહસ્થ દશામાં રહીને કરી લીધું. એમાં એક પત્ર છે, પચીસમા વર્ષમાં છે. આ ભાવે મોક્ષ એમ ન થાય, શું કરવા ન થાય, જોરથી વાત જરા લખે છે. એમ કે આ કાળે મોક્ષ નથી, પણ અશરીરી દશા મોક્ષને તો અશરીરી દશા કહેવામાં આવે છે, અને કોઈ એક ન્યાયે તો અશરીરી દશા થઈ શકે છે અત્યારે, અને એ અમારો આત્મા સ્પષ્ટ છે એ વિષયમાં કે અમે અત્યારે અશરીર ભાવમાં વર્તીએ છીએ. અને કોઈ એમ કે એવું પણ ન થાય તો આ કાળમાં અમે નથી એમ કહેવા બરાબર છે, એમ કરીને બહુ જોરથી વાત લખી છે. ત્રણસો ને ચોપન પાનો, 411 પત્ર છે, 411 પાનું 354. છેલ્લો પેરેગ્રાફ. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે, છે કે કેમ એ બીજી વાત છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તે વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. તે 10 બોલ પ્રાપ્ત હોય, કારણ કે એમને એ વાત પોતાના પુરુષાર્થની આડી આવે છે કે અત્યારે કેમ સર્વથા મુક્તપણું ન હોય. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણીને તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે, અને એમ જ છે. જોયું, એનો એકાંત કરવાને ના પાડે છે, કારણ કે ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે. તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી. ક્ષાયિક સંકિત હોય, પણ ક્ષાયિક સંકિતોને ચરમ શરીરી ન પણ હોય, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણી ક્ષાયિક સંકેતિ છતાં ચરમ શરીરી નહોતા એવું તે જ જીન શાસ્ત્રોને વિશે કથન છે. આ એનો પોતે પુરાવો આપે છે. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એવું શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. જે કેટલું વજન છે, સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે, કે આ કાળે સર્વથા મોક્ષ ન થાય એમ શ્વેતાંબર દિગંબર બે કહે છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. જો કેટલું જોર છે. ચરમ શરીરી પણ જાણીએ કે આ કાળમાં નથી, માનો કે એમ હોય, જાણીએ એટલે માનો કે બંને કહે છે એમ હોય, તથાપિ અશરીરી ભાવ પણ આત્મસ્થિતિ છે, તો તે ભાવ નહીં ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. મેં અભિહી સિદ્ધ હું, ભાવ મેં અભિહી સિદ્ધ હું, સિદ્ધાલય મેં જાના હોગા વો કાર્ય તો પર્યાય કા પર્યાય મેં હોગા મેરે મેં નહીં, એ વાત છે. ભાવ નહીં એ તો સિદ્ધપણું છે, ચરમ શરીરની ક્યાં વાત કરો છો, એ તો હજી અરિયન દશાની વાત છે. અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. જોર કેટલું છે, 25મા વર્ષમાં આ જોર છે, ફાટ ફાટ પુરુષાર્થ છે. શું વિશે શું કહીએ, એ કેવળ એકાંત નથી. અરે કદાપી એકાંત હો તો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશયી સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એમ કરીને જોર મારી દીધું છે, ઘણું જોર છે. તે જ આશયી સત્પુરુષે કરી તે, એટલે જેણે એ આશય લીખો છે એનો આશય અહીંયાથી જાણો, શબ્દો નહીં પકડો. એમ કે છે શું કહેવા માંગે છે એનો આશય ત્યાંથી. શું કહે છે કે જે વિદ્યાથી, એ તો આવી ગયું, આ પત્ર પૂરો થઈ ગયો છે, 483માં પૂરો થયો છે, 484માં તો ખાલી બે લીટી છે. કે પોતાને ગુણ વિશેષપણે વર્તે છે, ભલે ઉદયમાં પ્રવર્તિ છે તો પણ ઘણું કરીને હવેથી જો બને તો નિયમિતપણે કાંઈ સત્સંગ વાર્તા લખશો, જ્ઞાન વાર્તા અથવા સત્સંગ વાર્તા લખવા માટે માગણી કરી છે.